એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એટલે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર બે અલગ અલગ દુનિયાને જોડે છે. એક તરફ છે પશ્ચિમી મનોવિજ્ઞાનની ઊંડી સમજ અને બીજી તરફ છે બૌદ્ધ દર્શનની સદીઓ જૂની પ્રજ્ઞા. પુસ્તક છે માર્ક એપ્સ્ટાઇનનું થોટ્સ વિધાઉટ અ થિંકર, ગુજરાતીમાં કહીએ તો વિચારક વિનાના વિચારો.
હા, અને આ પુસ્તક કંઈ ખાલી બૌદ્ધિક ચર્ચા માટે નથી, ખરું ને? આજની જે આપણી ભાગદોડ ભરેલી જિંદગી છે, જ્યાં તણાવ છે, ચિંતા છે, અને પેલો સવાલ કે હું કોણ છું, એ તો જાણે બધાને ક્યારેક ને ક્યારેક થાય જ છે. આવી સ્થિતિમાં મને લાગે છે કે આ પુસ્તક એક સાવ જુદી જ દિશા બતાવે છે.
બરાબર, એ આપણને એ વિચારવા પ્રેરે છે કે શું માનસિક શાંતિ માટે કોઈ એવો રસ્તો હોઈ શકે, મતલબ જે પશ્ચિમની સાયકોથેરાપી અને પૂર્વના ધ્યાનના જે શ્રેષ્ઠ પાસા છે એમને ભેગા કરે.
ચોક્કસ, અને આ સવાલનો જવાબ આપવા માટે મને લાગે છે કે ડૉક્ટર માર્ક એપ્સ્ટાઇનથી વધુ યોગ્ય વ્યક્તિ ભાગ્યે જ કોઈ હશે. એમની જે બેકગ્રાઉન્ડ છે એ બહુ જ અનોખી છે. એક બાજુ તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી ભણેલા મનોચિકિત્સક છે, ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ કરે છે, એટલે પશ્ચિમી મનોવિજ્ઞાનની પૂરી તાલીમ.
અને બીજી બાજુ
એમણે વર્ષો સુધી પૂર્વના જે મોટા ગજાના શિક્ષકો છે, જેમ કે જોસેફ ગોલ્ડસ્ટીન, શેરન સાલ્સબર્ગ, જેક કોર્નફિલ્ડ, એમની પાસે વિપશ્યના ધ્યાનની સાધના કરી છે લાંબા સમય સુધી.
ઓહ, એટલે આ તો થિયરી અને પ્રેક્ટિસ બંનેનો સંગમ થયો કહેવાય. માત્ર પુસ્તકો વાંચીને નહીં, પણ બંને ક્ષેત્રોનો જીવંત અનુભવ.
બિલકુલ, અને એ જ વાત એમના દ્રષ્ટિકોણને ખાસ બનાવે છે. તેઓ જાણે બે અલગ અલગ ભાષાઓ વચ્ચે એક પુલનું કામ કરે છે. સાયકોએનાલિસિસની જે જટિલ પરિભાષા છે અને બૌદ્ધ દર્શનની જે ગહન ફિલોસોફી છે, એ બંનેને આપણા જેવા સામાન્ય લોકો સમજી શકે એમ સરળ બનાવે છે.
અને એ કઈ રીતે કરે છે પુસ્તકમાં?
એ પોતાના ક્લિનિકલ અનુભવોના ઉદાહરણો આપે છે અને એના દ્વારા સમજાવે છે કે બૌદ્ધ ધર્મના જે અમૂર્ત જેવા લાગતા ખ્યાલો છે, જેમ કે અનાત્મન, એટલે કે કોઈ કાયમી હું જેવું તત્વ નથી, એ આપણા રોજિંદા માનસિક ગૂંચવાળા ઉકેલવામાં ખરેખર કેવી રીતે મદદ કરી શકે છે.
રસપ્રદ. તો પુસ્તકનું મુખ્ય સંદેશ શું છે, જો એકદમ ટૂંકમાં કહેવું હોય તો?
જો એકદમ સરળ રીતે કહીએ તો પશ્ચિમી થેરાપી જે છે એ આપણને આપણી મુશ્કેલીઓની વાર્તા સમજવામાં મદદ કરે છે. આપણો ભૂતકાળ, આપણા સંબંધોની પેટર્ન, આપણા હુંડા ડર, એ બધું એ આપણને એ સમજાવે છે કે આપણે શા માટે દુઃખી છીએ અથવા કોઈ ચોક્કસ રીતે કેમ વર્તીએ છીએ.
અને બૌદ્ધ દર્શન, ખાસ કરીને ધ્યાન,
ખાસ કરીને જે માઇન્ડફુલનેસની વાત છે, એ આપણને પેલા એન્જિનને સમજવામાં મદદ કરે છે, જે એન્જિન અત્યારે આ ક્ષણે આપણા મનમાં દુઃખ પેદા કરી રહ્યું છે. એ એન્જિનને જોતા શીખવે છે અને કદાચ શાંત કરતા પણ.
બરાબર કહ્યું. એટલે એપ્સ્ટાઇન એમ કહેવા માંગે છે કે આ બંને અભિગમ એ એકબીજાના વિરોધી નથી.
તાચી સ્થાયી માનસિક સ્વતંત્રતા માટે કદાચ બંનેની જરૂર છે.
હા, કારણ કે આપણે ઘણીવાર આપણા પ્રોબ્લેમ્સના કારણો ભૂતકાળમાં જ શોધ્યા કરીએ છીએ, જે જરૂરી પણ છે, હું માનું છું.
ચોક્કસ જરૂરી છે, પણ એ ચક્કરમાં આપણે એ જોવાનું ભૂલી જઈએ છીએ કે આપણું મન હમણાં અત્યારે કેવી રીતે કામ કરી રહ્યું છે, કેવી રીતે એ નાની નાની વાતોને પકડીને મોટું દુઃખ બનાવી રહ્યું છે. એટલે એપ્સ્ટાઇન કહે છે કે મનોવિશ્લેષણથી મળતી સૂઝ, જેને આપણે ઇનસાઇટ કહીએ, અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ, આ બંનેને ભેગા કરવાથી જ સાચી શાંતિનો અનુભવ શક્ય બને છે.
પણ શું આ બંને પદ્ધતિઓની કોઈ મર્યાદાઓ પણ છે? એપ્સ્ટાઇન એના વિશે કંઈ કહે છે?
હા, ચોક્કસ. તેઓ બહુ પ્રામાણિકપણે બંનેની મર્યાદાઓ સ્વીકારે છે. જેમ કે સાયકોથેરેપી ક્યારેક શું કરે, વ્યક્તિને પોતાની જ વાર્તાઓમાં એટલી ગૂંચવી દે કે પેલી હુંની ભાવના ઓછી થવાને બદલે ઓર મજબૂત બની જાય. મારી સાથે આવું થયું, મારો આ ઇતિહાસ છે, એમાં જ અટવાઈ જાય.
અને ધ્યાનની બાબતમાં?
અને બીજી તરફ, જો ધ્યાનનો ઉપયોગ માત્ર ઉપર છલ્લો થાય, મતલબ કે પોતાની અંદરની જે અસ્વસ્થતા છે, જે મુશ્કેલ લાગણીઓ છે, એનો સામનો કરવાને બદલે એનાથી ભાગવા માટે થાય, તો એ આધ્યાત્મિક બાયપાસિંગ બની જાય. એટલે કે સાચી સમસ્યાને સમજ્યા વિના જ બધું સારું છે એવું માનવાનો પ્રયત્ન.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. તો એપ્સ્ટાઇનાનું ઉકેલ શું સૂચવે છે?
અહીં જ એમનો સમન્વય બહુ રસપ્રદ છે. તેઓ કહે છે કે જુઓ, પહેલાં એક સ્વસ્થ અહંકાર અથવા સ્વનું નિર્માણ થવું જરૂરી છે. એક એવો હું જે દુનિયા સાથે કામ પાડી શકે, પોતાની જવાબદારી સમજી શકે. આ ઘણીવાર થેરાપીનો મુખ્ય હેતુ હોય છે. અને પછી જ એ સ્વના ભ્રામક સ્વભાવને ઓળખીને એની સાથેની જે પકડ છે, જે ચોંટેલું છે, એને ઢીલી કરવાની વાત આવે, જે બૌદ્ધ સાધનાનું લક્ષ્ય છે.
ઓહ, એટલે આ એક ક્રમ છે. પહેલાં બનાવવું, પછી સમજવું અને છોડવું.
હા, એક રીતે કહીએ તો જાણે પહેલાં એક મજબૂત હોડી બનાવવી પડે અને પછી જ નદી પાર કરવાની હિંમત આવે. સીધા નદીમાં કૂદી પડવાથી ડૂબી જવાય. આ જ કદાચ પુસ્તકનો મૂળ વિચાર છે. સ્વ કોઈ નક્કર સ્થિર વસ્તુ નથી, એ તો એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા.
બરાબર. ચાલો આ મુદ્દાઓને થોડા વધુ ઊંડાણથી જોઈએ. તમે હમણાં કહ્યું કે પહેલાં અહંકાર બનાવો, પછી તેને ઓળંગી જવો. પણ મને આ થોડું વિરોધાભાસી જેવું લાગે છે, કારણ કે પશ્ચિમી મનોવિજ્ઞાન તો મજબૂત અહંકાર, સ્ટ્રોંગ ઈગોની વાત કરે છે, એને સારું માને છે. જ્યારે બૌદ્ધ ધર્મ અનાત્મન, નો સેલ્ફ ની વાત કરે છે કે કોઈ સ્થાયી સ્વ છે જ નહીં. આ બે વાતનો મેળ કેવી રીતે બેસાડવો?
હા, આ સવાલ ઘણાને થાય. પણ એપ્સ્ટાઇન આને વિરોધાભાસ તરીકે નથી જોતા. એ આને વિકાસના અલગ અલગ તબક્કા તરીકે જુએ છે. વિચારો, એક બાળકમાંથી પુખ્ત વ્યક્તિ બનવા માટે એક સ્વસ્થ સેલ્ફ કે અહંકાર હોવો જરૂરી છે, જે પોતાની જરૂરિયાતો સમજે, બીજા સાથે વાતચીત કરી શકે, દુનિયામાં પોતાનું સ્થાન બનાવી શકે. થેરાપી ઘણીવાર આ કાર્યકારી સ્વ, ફંક્શનલ સેલ્ફને મજબૂત બનાવવામાં જ મદદ કરે છે, જે વ્યક્તિ તૂટી ગઈ હોય તેને ફરી પગભર કરવામાં.
ઓકે, આટલું સમજાયું. પણ પછી અનાત્મનનું શું?
પછી આવે છે બીજો તબક્કો. જ્યારે વ્યક્તિ માનસિક રીતે થોડી સ્થિર થાય, ત્યારે એ સમજવાનું શરૂ કરે છે કે આ જે સ્વ છે, જેને હું કહું છું, એ પણ કોઈ કાયમી નક્કર વસ્તુ નથી. એ તો વિચારો, લાગણીઓ, યાદો, સંવેદનાઓનો સતત બદલાતો પ્રવાહ છે. એ સ્થિર નથી. અને જ્યારે આપણે આ સ્વ સાથે ઓછું ચોંટીએ છીએ, એની સાથે ઓછી ઓળખ બનાવીએ છીએ, ત્યારે સાચી મુક્તિનો, હળવાશનો અનુભવ થાય છે.
એટલે જ પુસ્તકનું શીર્ષક છે વિચારક વિનાના વિચારો.
બરાબર. કોઈ એક સ્થિર વિચારક ખુરશીમાં બેસીને નથી વિચારી રહ્યો. બસ વિચારોનો પ્રવાહ છે, જેને આપણે ભૂલથી હું વિચારી રહ્યો છું એવું માની લઈએ છીએ. એટલે ક્રમ શું થયો? પહેલાં હુંને સમજવો, એને સ્વસ્થ બનાવવો, અને પછી એના બંધનમાંથી, એની પકડમાંથી ધીમે ધીમે મુક્ત થવું.
આ સમજાયું. હવે બીજો એક મુદ્દો લઈએ. બૌદ્ધ ધર્મ જે દુઃખ, તૃષ્ણા અને અવિદ્યાની વાત કરે છે, એનું મનોવિજ્ઞાન સાથે શું સંબંધ છે? કારણ કે ફ્રોઇડ પણ તો અજાગ્રત ઈચ્છાઓ, અનકોન્શિયસ ડિઝાયર્સની વાત કરતા હતા, નહીં?
હા, ચોક્કસ. સપાટી પર જોઈએ તો સમાનતા દેખાય છે. ફ્રોઇડનો જે સુખનો સિદ્ધાંત છે કે આપણે સુખ શોધીએ છીએ અને દુઃખથી બચીએ છીએ, અને બુદ્ધની તૃષ્ણાની વાત, એટલે કે સતત કંઈક મેળવવાની, કંઈક ટાળવાની કે કંઈક બની રહેવાની જે ઈચ્છા છે, એમાં સામ્ય છે. બંને માને છે કે આપણી મોટાભાગની વર્તણૂક આ મૂળભૂત ઈચ્છાઓથી જ દોરાય છે.
તો ફરક ક્યાં છે અભિગમમાં?
હા, ફરક મુખ્યત્વે અભિગમમાં છે. મનોચિકિત્સા શું કરે છે? એ આપણને આપણી તૃષ્ણા કે ઈચ્છા પાછળની વ્યક્તિગત વાર્તાઓ સમજવા મદદ કરે છે. દાખલા તરીકે, બાળપણનો મારો કયો અનુભવ એવો હતો કે જેને લીધે મને આજે પણ સતત સફળતાની કે સ્વીકૃતિની ભૂખ રહે છે, એ શા માટે નો જવાબ શોધે છે.
અને બૌદ્ધ ધ્યાન?
જ્યારે બૌદ્ધ ધ્યાન, ખાસ કરીને વિપશ્યના, આપણને તૃષ્ણાની જે ક્ષણિક ઉર્જા છે, એ જે ક્ષણે મનમાં કે શરીરમાં ઉદ્ભવે છે અને વિલીન થાય છે, એને સીધે સીધું જોવાનું શીખવે છે. કોઈ વાર્તા બનાવ્યા વગર, કોઈ જજમેન્ટ વગર, બસ એને અનુભવવાનું, એના પ્રત્યે જાગૃત રહેવાનું.
અને અવિદ્યા, એનો અર્થ શું?
અવિદ્યા એટલે ખાલી અજ્ઞાન કે માહિતીનો અભાવ નહીં, ના. એનો ગહન અર્થ છે વાસ્તવિકતાની મૂળભૂત ગેરસમજ. અને સૌથી મોટી ગેરસમજ કઈ? એ કે હું, આ જે સ્વ છે, એક સ્થિર, અલગ, કાયમી અસ્તિત્વ છે. આ માન્યતા જ બૌદ્ધ દર્શન મુજબ તૃષ્ણા અને અંતે દુઃખનું મૂળ કારણ છે.
ઓકે, એટલે એક શા માટે પર ધ્યાન આપે છે અને બીજું હમણાં શું થઈ રહ્યું છે એના પર. રસપ્રદ. હવે તમે માઇન્ડફુલનેસ કે બેર અટેન્શનની વાત કરી, સાયકોથેરાપીમાં એક ટેકનિક છે ફ્રી અસોસિએશન, જેમાં દર્દી મનમાં જે આવે તે મુક્તપણે બોલતો જાય છે. શું આ બંનેમાં કોઈ સામ્યતા છે?
ચોક્કસ છે. એપ્સ્ટાઇન બહુ સરસ રીતે બતાવે છે કે આ બંને એક રીતે મનને સાંભળવાની અલગ અલગ પદ્ધતિઓ છે. ફ્રી અસોસિએશનમાં શું થાય છે? આપણે મનના ઊંડાણમાં જે છુપાયેલું છે, દબાયેલી યાદો, ઈચ્છાઓ, ભય, એટલે કે મનની વિષય વસ્તુ, કોન્ટેન્ટ, એને શબ્દો દ્વારા બહાર લાવવાનો પ્રયાસ કરીએ છે. થેરાપિસ્ટ એને ધ્યાનથી સાંભળે છે.
અને માઇન્ડફુલનેસમાં?
માઇન્ડફુલનેસમાં આપણે મનની પ્રક્રિયા પર ધ્યાન આપીએ છીએ. વિચારો કેવી રીતે આવી રહ્યા છે અને જઈ રહ્યા છે, લાગણીઓ શરીરમાં ક્યાં અને કેવી રીતે અનુભવાઈ રહી છે, આપણું ધ્યાન ક્યાં ભટકી રહ્યું છે. આપણે બસ સાક્ષી ભાવે, કોઈ પણ રોકટોક કર્યા વિના કે સારું ખરાબનો નિર્ણય કર્યા વિના આ બધું જોઈએ છે, જાણે આકાશમાં વાદળો આવે ને જાય એમ.
એટલે ફ્રી એસોસિએશન શબ્દો દ્વારા મનને ખોલે છે અને માઇન્ડફુલનેસ મૌન અવલોકન દ્વારા.
હા, એમ કહી શકાય. અને આ જે અવલોકન કરવાની ક્ષમતા છે, પ્રતિક્રિયા આપ્યા વગર બસ જોવાની ક્ષમતા, એ થેરાપીની પ્રક્રિયાને પણ ઘણી મદદ કરી શકે છે. કારણ કે આપણે આપણી જ માનસિક પેટર્નને પકડતા શીખીએ છીએ.
આ સાક્ષીભાવવાળો વિચાર મને બહુ ગમ્યો. તમે અગાઉ હોલ્ડિંગ એન્વાયરમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો, એ શું છે અને માઇન્ડફુલનેસ સાથે એનો શું સંબંધ છે એ જરા સમજાવશો?
ચોક્કસ. હોલ્ડિંગ એન્વાયરમેન્ટનો ખ્યાલ બ્રિટિશ મનોવિશ્લેષક હતા ડી ડબલ્યુ વિનિકોટ, એમણે આપ્યો હતો. એમનું કહેવું હતું કે નાના બાળકના સ્વસ્થ માનસિક વિકાસ માટે એ બહુ જ જરૂરી છે કે એની માતા કે જે પણ મુખ્ય પાલન કરતા હોય એને એક સુરક્ષિત, સ્વીકાર્ય વાતાવરણ પૂરું પાડે. એક એવી જગ્યા જ્યાં બાળક પોતાની બધી જ લાગણીઓ, સારી કે ખરાબ, ગમતી કે અણગમતી, મુક્તપણે વ્યક્ત કરી શકે અને એને સ્વીકારવામાં આવે, એને સંભાળવામાં આવે, એને હોલ્ડ કરવામાં આવે.
અને થેરાપીમાં પણ આવું જ કંઈક થાય છે?
હા, થેરાપીમાં પણ થેરાપિસ્ટ ક્લાયન્ટ માટે આવું જ એક હોલ્ડિંગ અથવા સલામત વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે, જ્યાં ક્લાયન્ટ પોતાની મુશ્કેલ વાતો, લાગણીઓ કહી શકે. હવે એપ્સ્ટાઇનની ક્રાંતિકારી સૂઝ અહીં આવે છે. તેઓ કહે છે કે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ દ્વારા આપણે આપણી જાત માટે જ, આપણી અંદર જ આવું આંતરિક હોલ્ડિંગ એન્વાયરમેન્ટ બનાવી શકીએ છીએ.
ઓહ, એ કેવી રીતે?
જ્યારે આપણે આપણી અંદર ઉઠતી મુશ્કેલ લાગણીઓ, જેમ કે ચિંતા છે, ગુસ્સો છે, નિરાશા છે, એને ધિક્કારીએ નહીં, એને દબાવીએ નહીં, એનાથી ભાગીએ નહીં, પણ એને કરુણા અને સ્વીકૃતિ સાથે જેમ છે તેમ ફક્ત અનુભવીએ છીએ, એના પ્રત્યે જાગૃત રહીએ છીએ, ત્યારે આપણે જાણે આપણી જાતને જ એ હોલ્ડિંગ આપી રહ્યા છીએ. આપણે આપણી પીડાને, આપણી અસ્વસ્થતાને સહાનુભૂતિથી ધારણ કરવાનું શીખીએ છીએ. જાણે આપણે આપણી જાતના જ પ્રેમાળ પાલનકર્તા બનીએ છીએ.
આ જોવાને બદલે આપણે આપણી અંદર જ એ ક્ષમતા વિકસાવી શકીએ. અદ્ભુત. વિનિકોટનો બીજો એક ખ્યાલ પણ જાણીતો છે, સાચું સ્વ એટલે કે ટ્રુ સેલ્ફ અને ખોટું સ્વ એટલે કે ફોલ્સ સેલ્ફ. શું એનો પણ બૌદ્ધ વિચારધારા સાથે કોઈ મેળ બેસે છે?
હા, એપ્સ્ટાઇને જોડાણ પણ બહુ સુંદર રીતે બતાવે છે. વિનિકોટના મતે ખોટું સ્વ શું છે? એ આપણે દુનિયાને બતાવવા માટે, સ્વીકૃતિ મેળવવા માટે પહેરેલો એક મોહરો છે. સમાજને જે ગમે, જે સ્વીકાર્ય હોય, જે સારું ગણાતું હોય તેવું બનવાનો સતત પ્રયાસ. આ આપણને કદાચ ટૂંકા ગાળા માટે સુરક્ષિત રાખે, પણ એ આપણા અંદરના અસલી, સહજ, સાચા સ્વને દબાવી દે છે, આપણી પ્રામાણિકતાને દબાવી દે છે.
અને બૌદ્ધ ધર્મમાં આના જેવું શું છે?
બૌદ્ધ ધર્મમાં શૂન્યતાનો એક ગહન ખ્યાલ છે. હવે શૂન્યતાનો અર્થ એ નથી કે બધું જ શૂન્ય છે, કંઈ છે જ નહીં, ના, પણ એનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુનું સ્વ સહિત કોઈ સ્થિર, સ્વતંત્ર, કાયમી અસ્તિત્વ નથી. બધું જ પરિવર્તનશીલ છે, પ્રવાહી છે, એકબીજા પર આધારિત છે, બધું જ સંજોગોને આધીન છે. જ્યારે આપણે આ ખોટા સ્વ, આ બનાવેલા મહોરા, આ સામાજિક ભૂમિકાઓને ઓળખી લઈએ છીએ અને એની સાથે ચોંટવાનું ઓછું કરીએ છીએ, એને છોડીએ છીએ, ત્યારે જે સ્થિતિ પ્રગટ થાય છે તે શૂન્યતાની સમજની નજીક છે.
કેમ કે ત્યારે આપણે કોઈ એક નિશ્ચિત ઓળખને પકડી નથી રાખતા.
બરાબર. આપણે વધુ મુક્ત, વધુ સહજ બનીએ છીએ. અને એપ્સ્ટાઇન કહે છે કે આ ખોટા સ્વને છોડવાથી જ આપણું વધુ પ્રામાણિક, વધુ જીવંત, જેને વિનિકોટ સાચું સ્વ કહે છે, તે વ્યક્ત થઈ શકે છે.
ખૂબ સરસ. તો આટલી બધી ઊંડી ચર્ચા પછી જો આપણે શ્રોતાઓ માટે આ પુસ્તકના જે મુખ્ય સંદેશા છે, જે કી ટેકઅવેઝ છે, એને તારવવા હોય તો શું કહી શકીએ?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે, પૂરકતાનો. મનોચિકિત્સા અને બૌદ્ધ ધ્યાન આ બંને દુશ્મન નથી, પણ મિત્રો છે. એક, આપણને આપણી વાર્તા, આપણો ઇતિહાસ સમજવામાં મદદ કરે છે. બીજું, આપણને વર્તમાન ક્ષણમાં આપણું મન કેવી રીતે રમત રમે છે એ જોતા શીખવે છે. સંપૂર્ણ માનસિક સ્વાસ્થ્ય માટે બંનેનો સમન્વય ઉપયોગી થઈ શકે છે.
અને આના પરથી આપણે વિચારી શકીએ કે આપણે ઘણીવાર ફક્ત એ જ વિચારતા રહીએ છીએ કે મારા ભૂતકાળને કારણે હું આવો આવી છું, પણ એ પૂછવાનું ચૂકી જઈએ છીએ કે મારું મન અત્યારે કેવી રીતે દુઃખ બનાવી રહ્યું છે.
બરાબર. બીજો મુખ્ય સંદેશ છે સ્વની પ્રવાહિતા. આપણે જે હુંને એક પથ્થર જેવો નક્કર, કાયમી માનીને બેઠા છીએ, એ હકીકતમાં નદીના પ્રવાહ જેવો છે, સતત બદલાતો રહે છે.
અને જો આ સમજ આવે તો કદાચ આપણે આપણી જાતને કે બીજાને આટલું બધું જજ કરવાનું ઓછું કરી દઈએ. આપણા સમાજમાં, ગુજરાતમાં કે ભારતમાં, જ્યાં ઓળખ, જાતિ, ધર્મ, સ્ટેટસ આ બધા પર આટલો ભાર છે, ત્યાં આ વિચાર કદાચ થોડી હળવાશ, થોડી મુક્તિ લાવી શકે. હું કોણ છું એનો જવાબ કદાચ કોઈ એક લેબલમાં નથી.
ત્રીજો મુદ્દો માઇન્ડફુલનેસ વિશે. એ માત્ર રિલેક્સ થવાની કે તણાવ ઓછો કરવાની ટેકનિક નથી, એનાથી ઘણું વધારે છે. એ એક શક્તિશાળી માનસિક કૌશલ્ય છે. એ આપણને આપણા વિચારો અને લાગણીઓથી થોડું અંતર રાખતા શીખવે છે. એનાથી ઓળખાઈ જવાનું ઓછું કરતા શીખવે છે.
જેમ કે કોઈ ઉદાહરણ?
જેમ કે જ્યારે કોઈ નકારાત્મક વિચાર આવે, દાખલા તરીકે હું આ નહીં કરી શકું, તો તરત જ એને સત્ય માની લેવાને બદલે એને ફક્ત એક વિચાર તરીકે જુઓ. ઓકે, આ એક વિચાર આવ્યો છે મનમાં, જે કદાચ હમણાં જતો રહેશે. આ નાની લાગતી વાત બહુ મોટો ફેરફાર લાવી શકે છે. પરીક્ષાનો ડર હોય કે ઓફિસનો સ્ટ્રેસ હોય, આ અભિગમ આપણી પ્રતિક્રિયાને બદલી શકે છે.
ચોથો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો એ છે અહંકારની યાત્રા. પહેલાં એક સ્વસ્થ, કાર્યશીલ અહંકાર બનાવો અને પછી તેની પકડમાંથી, તેના ભ્રમમાંથી મુક્ત થાઓ. સીધા જ અહંકાર શૂન્ય થવાનો પ્રયાસ કદાચ કામ ન કરે અથવા ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે. આ વાત ભારતમાં પણ મને લાગે છે કે બહુ સુસંગત છે, જ્યાં ઘણીવાર આધ્યાત્મિકતાની વાત થાય છે પણ વ્યક્તિગત મનોવૈજ્ઞાનિક વિકાસની જે જરૂરિયાત છે એને કદાચ અવગણી દેવાય છે. જાણે પહેલાં પગભર થવું જરૂરી છે, પછી જ ઉડાન ભરી શકાય.
સાચી વાત. અને પાંચમો, છેલ્લો મુદ્દો જાગૃતિ, એ જ આપણું સુરક્ષિત ઘર બની શકે છે. પેલું ઇન્ટરનલ હોલ્ડિંગ એન્વાયરમેન્ટ. આપણી અંદર જ્યારે લાગણીઓના તોફાન ઉઠે, ત્યારે એને શાંત કરવા માટે હંમેશા બહારથી કોઈના સહારાની રાહ જોવાની જરૂર નથી. આપણી પોતાની જાગરૂકતા જો એ કરુણા અને સ્વીકૃતિથી ભરેલી હોય, તો એ જ આપણને સંભાળી શકે છે, શાંત પાડી શકે છે. આ જ તો આત્મકરુણાનો પાયો છે. અને આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે સતત પોતાની જાતને બીજા સાથે સરખાવવાનું દબાણ હોય, ત્યારે પોતાની જાત પર થોડી દયા રાખવી, થોડી કરુણા રાખવી, એ ખરેખર એક ક્રાંતિકારી પગલું છે.
ખરેખર આ પુસ્તક આવા ઘણા વિચારવા લાયક યાદગાર વાક્યો કે સૂઝથી ભરેલું છે. ચાલો આપણે એવી કેટલીક પંક્તિઓ જેવી વાતો યાદ કરીએ જે આખા પુસ્તકના સારને સમેટી લેતી હોય.
હા, જેમ કે એક કેન્દ્રીય વિચાર આ રીતે કહી શકાય. મનોચિકિત્સા સ્વનું નિર્માણ કરે છે, બૌદ્ધ ધ્યાન તેના દ્વારા આરપાર જુએ છે. આ એ જ બે તબક્કાની વાત છે જે આપણે કરી. પહેલા એક કાર્યશીલ સ્વની રચના કરવી અને પછી તેના કાયમીપણાના ભ્રમને સમજવો, તેનાથી મુક્ત થવું.
અને બીજું, આ વાક્ય પણ બહુ મહત્વનું છે, પરેશાન કરતો વિચાર સમસ્યા નથી, તે વિચાર સાથેનો આપણો સંબંધ સમસ્યા છે. આ સીધું માઇન્ડફુલનેસના હાર્દ પર આંગળી મૂકે છે. વિચારો તો આવ્યા કરશે, સારા ખરાબ બધું, પણ આપણે એની સાથે શું કરીએ છીએ? શું આપણે એને પકડી રાખીએ છીએ, એના પર વિશ્વાસ કરી લઈએ છીએ, એનાથી હેરાન થઈએ છીએ, કે પછી આપણે એને બસ આવવા જવા દઈએ છીએ એક મહેમાનની જેમ? એના પર બધો આધાર છે.
ત્રીજું, માઇન્ડફુલનેસ આપણા પોતાના મનમાં સુરક્ષિત વાતાવરણ બનાવે છે. આપેલી આંતરિક શક્તિ અને આત્મકરુણાની વાતને ફરી યાદ કરાવે છે. આપણી શાંતિ આપણી સ્વીકૃતિનો સ્ત્રોત બહાર નહીં પણ આપણી અંદર જ રહેલો છે. આપણે એને કેળવવાનો છે.
અને છેલ્લું જે થોડું ગહન છે પણ બહુ માર્મિક છે, જે સ્વને આપણે છોડવાનો પ્રયાસ કરીએ છીએ તે જ સ્વ છે જેને આપણે શોધવાનો પ્રયાસ કરીએ છીએ. આ પેલી ખોટા સ્વ વિરુદ્ધ સાચા સ્વની જે ગૂંચ છે એને ખોલે છે. આપણે જે બનાવટી રક્ષણાત્મક હુંને વળગી રહ્યા છીએ, જેને આપણે છોડવા માંગીએ છીએ પણ છોડી શકતા નથી, એને છોડવાથી જ આપણું અસલી સહજ સ્વરૂપ જેની આપણને ખરેખર તલાશ છે તે પ્રગટ થાય છે. આ એક વિરોધાભાસ જેવું લાગે પણ એમાં સત્ય છે.
તો હવે સવાલ એ થાય કે આ બધી ઊંડી ફિલોસોફિકલ જેવી લાગતી વાતોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કઈ રીતે કરવો? શું આ શક્ય છે?
હા, મને લાગે છે કે ચોક્કસ શક્ય છે. જેમ કે ચિંતા કે તણાવનું સંચાલન. જ્યારે મનમાં નકારાત્મક વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હોય, પરીક્ષા પહેલાં કે કોઈ મોટી મીટિંગ પહેલાં, ત્યારે એ વિચારો સાથે લડવાને બદલે કદાચ 5 મિનિટ શાંતિથી બેસીને ફક્ત પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને જે વિચારો આવે છે તેને બસ નોંધવા. ઓકે, ચિંતાનો વિચાર આવ્યો, અને પાછું ધ્યાન શ્વાસ પર લાવવું. આ નાની પ્રેક્ટિસ પણ રાહત આપી શકે છે.
બરાબર. અથવા તો સંબંધોમાં, માની લો કે કોઈ મિત્ર સાથે કે પરિવારજન સાથે દલીલ થઈ ગઈ, ગુસ્સો આવ્યો, તો તરત જ પ્રતિક્રિયા આપી દેવાને બદલે, ગુસ્સામાં કંઈક બોલી દેવાને બદલે, ફક્ત એક ક્ષણ માટે રોકાવું અને પોતાના શરીરમાં જે ગુસ્સાની સંવેદનાઓ થઈ રહી છે, કદાચ છાતીમાં ભાર લાગે, મુઠ્ઠી વળી જાય, એને ફક્ત નોટિસ કરવી, એના પર લેબલ લગાવ્યા વગર. આ નાનકડો પોઝ પણ આપણી પ્રતિક્રિયાને બદલી શકે છે.
અને સંબંધોમાં પેલી અનાથમનની સમજ પણ બહુ કામ લાગી શકે નહીં. જો આપણે યાદ રાખીએ કે હું પણ સ્થિર નથી અને તું પણ સ્થિર નથી, બંને બદલાતા પ્રવાહો છીએ, તો કદાચ ઝઘડા વખતે આપણે ઓછું પર્સનલ લઈએ. સામેવાળી વ્યક્તિ જે કહી રહી છે તે કદાચ એમના પોતાના ડર, અસલામતી કે દુઃખમાંથી આવી રહ્યું હોય એ વાત સમજાય તો સહાનુભૂતિ આપોઆપ વધે. આપણે ઘણીવાર મને શું કહ્યું એના પર ફોકસ કરીએ છીએ, એમણે શા માટે કહ્યું હશે એના પર નહીં. અનાત્મનની સમજ આ દૃષ્ટિકોણ બદલવામાં મદદ કરી શકે.
અને સ્વટીકા. આપણા બધાના મનમાં એક અવાજ હોય છે જે સતત આપણી ટીકા કરતો રહે છે. તું બરાબર નથી, તે ભૂલ કરી, તારાથી નહીં થાય. આ ટીકાકારને સાચો માનવાને બદલે એને પણ મનની એક પેટર્ન, એક આદત તરીકે જોવી. અને જ્યારે એ ટીકાકારનો અવાજ સંભળાય ત્યારે આપણી જાત સાથે થોડી નરમાશથી, થોડી દયાથી વર્તવું, જેમ આપણે કોઈ દુઃખી મિત્ર સાથે વર્તીએ. આપેલું આંતરિક હોલ્ડિંગ કેળવવાથી જ શક્ય બને છે. હું ખરાબ છું એ વિચારને બદલે અત્યારે મને મારી જાત માટે ખરાબ લાગી રહ્યું છે અને એ ઠીક છે એવો ભાવ કેળવવો. આત્મકરુણા.
અને છેલ્લે પેલી પ્રામાણિકતાની વાત. જીવનના મોટા નિર્ણયો લેતી વખતે કઈ કારકિર્દી પસંદ કરવી, કોની સાથે સંબંધ બાંધવો કે કરો સંબંધ પૂરો કરવો, આપણે આપણી જાતને પૂછી શકીએ, આ નિર્ણય મારા અંદરના અવાજ, મારા સાચા સ્વમાંથી આવી રહ્યો છે કે પછી સમાજ શું કહેશે, લોકો શું વિચારશે એવા ડરમાંથી કે બીજાને ખુશ કરવાના ખોટા સ્વમાંથી આવી રહ્યો છે. આ સવાલનો જવાબ શોધવો હંમેશા સહેલો નથી હોતો, પણ એ પૂછવો ખૂબ જરૂરી છે જો આપણે વધુ પ્રામાણિક જીવન જીવવા માંગતા હોઈએ તો. મારા માટે વ્યક્તિગત રીતે કહું તો આ પુસ્તક અને આપણી આ ચર્ચામાંથી જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે પેલી આંતરિક હોલ્ડિંગ એન્વાયરમેન્ટવાળી વાત છે. વિનિકોટની થિયરી અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસનું આ જોડાણ એ ખરેખર બહુ આશા જગાવે છે. એ વિચાર કે આપણે આપણી અંદર જ શાંતિ, સલામતી અને સ્વીકૃતિનું ઘર બનાવી શકીએ છીએ એ ખરેખર શક્તિશાળી છે. આપણે આપણી જાતને સંભાળી શકીએ છીએ.
અને મારા માટે કદાચ સૌથી ગહન સૂઝ એ છે કે દુઃખને એક વ્યક્તિગત નિષ્ફળતા કે કોઈ શરમજનક બાબત તરીકે જોવાની જરૂર નથી. એપ્સ્ટાઇન અને બૌદ્ધ દર્શન એને એક સાર્વત્રિક માનવીય સ્થિતિ તરીકે જુએ છે, જે મોટે ભાગે અવિદ્યામાંથી, વાસ્તવિકતાની ગેરસમજમાંથી જન્મે છે. અને આ સમજ એ દુઃખ પ્રત્યેનો આપણો આખો દૃષ્ટિકોણ બદલી નાખે છે. એનાથી ડરવાને બદલે એને સમજવાનો, એમાંથી શીખવાનો અને કદાચ એને પાર કરવાનો એક માર્ગ દેખાય છે. એ શરમને બદલે જ્ઞાનનો માર્ગ બની જાય છે.
અંતે એક વિચાર સાથે શ્રોતાઓને છોડી જઈએ છીએ. શું સાચી માનસિક સ્વતંત્રતા સ્વને સુધારવામાં કે સંપૂર્ણ બનાવવામાં રહેલી છે કે પછી
એ સ્વ સાથેના આપણા સંબંધને બદલવામાં રહેલી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.